ભરત રહની ભરતની રહેણી કરણી, માણસની રહેણી કરણી પણ માણસનો પરિચય આપતો હોય છે કે આ કેવો માણસ છે એની રહેણી કરણી ઉપરથી ખબર પડે. એટલે તુલસીજીએ પણ ભરતજીનો પરિચય આપતા કહ્યું ભરત રહની સમજની સમજણ, જેમ ઉંમર થાય એમ પરિપક્વતાની સમજણ આવે એને પાકડતા કહેવાય. કે જે ઠરેલ માણસ કોઈ પણ જવાબદારી સોંપવાની હોય તો પાકડ કે કોઈ ઠરેલ માણસને સોંપી હોય તો જવાબદારી નિભાવી શકે, અને એ ઉત્તરદાયિત્વ ભરતજીએ સ્વીકાર્યું છે. જે પ્રભુના વનવાસ દરમિયાન પોતાને અયોધ્યાની સેવા કરવાની છે, વહીવટ નથી કરવાનો. વહીવટમાં સાહેબગીરી હોય અને સેવામાં સેવકપણું. સેવક પદ કર નયન સેન મુખસો સાહિબ હોય, મોડું જે આજ્ઞા કરે એ પ્રમાણે હાથ પગે કરે જ જવાનું, કરે જ જવાનું, આજ્ઞાનું ઉલ્લંઘન નહીં. એમ ભરતજીની રહેણી કરણી, એમની સમજ અને જે કંઈ કામ કરે છે, કામકાજ કરતું, બધી જ એ જે કોઈ વ્યવહાર કરે છે વ્યવહારમાં પણ શાલીનતા હોય, વ્યવહારની અંદર કે બોલવામાં ઉદ્ધતપણું કે અછકલાપણું ન હોય. આટલી મોટી અયોધ્યાની સત્તા મળી છતાંય વિનય વિવેક નમ્રતા સમુજાની રહની કરતું ભરતજીની એટલા સરસ શોભી રહ્યા હતા, અને એટલા ભરતજીને માટે પણ અને સૌને માટે દર્શનીય કે આ ભરત છે. કદાચ કોઈકને ઉપાલમ આપવાનું મન થાય તો આ કઈ કઈ નો આ દીકરો. કૈકેયીનો સ્વભાવ એમના રૂપ અને દેખાવ પ્રમાણે થોડોક કરકરો ને છીછરો, ત્રણ માં જરા આગળ પડતા હતા એટલે બધું ઘરનું બધું વધારે ચાલતું એમનું. તારે તો રામને વનમાં મોકલી શકે ને તો સુમિત્રાજી જુઓ, કૌશલ્યાજીનું બધું જ ચાલતું હતું છતાંય ચાલીનતા. રાજમાતા તરીકે સેત પણ આવેગવાળા થયા નથી, આવેશ કે ઉગ્રતા આવી નથી, આટલું બધું થયું હતું. અને કઈ કઈ માએ પોતાની કુખનું ને માટે સત્તા માંગી લીધી, અને પાછું કેવા કડક શબ્દો કયા દશરથ મહારાજને ખબર છે, ભરત કી રાઉર પૂતન હોય, જો રામ એકલા જ તમારા દીકરા છે, ભરત તમારો નથી, અને મને બહુ કડક શબ્દ વાપર્યો છે. આને હું મોલ બેચાહી કે મોહી, શું મને ખરીદી આણેલી છે. એ જે અવિવેક આવી જાય, અને એ અવિવેક ક્યાં આવે એ અનુભવીઓને ખબર છે. ભરતજીને માટે પણ એક આગવું વ્યક્તિત્વ છે, અને એમને કૌશલ્ય કૈકેયીની સાથે સરખાવી ન શકાય. કદાચ ભરતજી પણ આવેગમાં બોલી ગયા કે તારી કુખે હું ક્યાં જન્મ્યો, અને જન્મ્યો તો મને મારી કેમ ના નાખ્યો જન્મતાની સાથે, કે મારે રામને વનમાં જવાનું નિમિત્ત બનવું પડ્યું. જન્મત મારે કાહે ને મારે એવું મોહી, આ સમજણ અને ભગવાન પ્રત્યેની આ ભક્તિ સમર્પણ નો ભાવ અને ઈ કરતુતી સૌમ્ય, બિલકુલ સૌમ્ય. ભરતજીને અહીંયા આગળ અયોધ્યાજીના ઉપસંહારની અંદર ચરમસીમાએ મૂકી દીધા છે. ભરતજીનું જે આખું વ્યક્તિત્વ, એમનું ચરિત્ર, એને એટલી ઊંચાઈ સુધી મૂકી દીધું છે કે ગમે એટલા સ્ટોલ ને ટેબલ ને નિશાણીઓ મૂકે તોય કોઈ એને પહોંચી ના શકે, આંબી ના શકે. એટલે ભરતજીની આ રહેણી, સમૂહની, કરતુતી, ભક્તિ, ત્યાગ, એમનો ગુણ, એમનો એ પણ વિમલ વૈભવ છે આ બાજુ વિભૂતિ. ભરતજીનો આ બધો વૈભવ જુઓ, એક રાજકુમાર તરીકે, એક રાજવંશના એક વ્યક્તિ તરીકે, ભલે રઘુવંશની અંદર રાજગાદીએ તો બેઠા નથી, પણ અયોધ્યાનું રાજ 14 વર્ષ તો ચલાવ્યું ને, જેને હંગામી કહેવાય. થોડોક સમય સંભાળવું પડે, પણ આ તો 14 વર્ષ સંભાળ્યું છે, છતાંય હંગામી. ત્યાં રઘુવંશની રાજગાદી ઉપર વંશમાં નામ નથી ભરતજીનું રાજા તરીકેનું. દશરથજી પછી તરત જ રામનું નામ છે, રામરાજનું નામ. પણ એ રામરાજ સ્થાપ્યું કોણે પહેલું? આ ત્યાગથી, આ ભક્તિથી, આ પ્રકારના વૈભવથી ભરતજીએ એનો પાયો નાખ્યો છે. અને પાયાની ઈટ કઈ બહાર દેખાવાની ના હોય, એને રંગરોગાણી કરવાની ના હોય, એ પાયામાં છે. અને છતાંય આખી ઇમારતનો ભાર એને એના ઉપર, રામરાજના પાયાનો ભાર ભરતજીના માથે ખભે છે. અને એટલે આ બધું જે કર્તવ્ય છે એના માટે તુલસીજીએ ભરતજીના આ કર્તવ્યને, આ સેવાને વૈભવ ગણાવ્યો. સંપન્નતા, અહીં તો તપ છે, સંયમ છે, ઉપવાસ છે, સદાચાર છે, અહીંયા કઈ ખાનપાન ને ખૂબ મોજ મજા નથી. પણ એ બધી મોજ મજાને વૈભવ કહેવાય, પણ અહીંયા તો ભરતજીના તપ અને ત્યાગને વૈભવ કહી દીધું. અને એવો ત્યાગ, તપસ્યા છે, ભક્તિ કે દેખી મુનિ લાજ લે જાય, તપસ્વીઓ પણ શરમાવે કે આવી તપસ્યા તો અમે નથી કરી શકતા. આવો ત્યાગ, આટલા બધા રાજમહેલ દ્રષ્ટિ સમક્ષ ઉભા હોય છતાંય એ તપે ઝૂંપડીની અંદર દરભાસન ઉપર ખાડામાં, કેટલો ત્યાગ. અને એની સામે જોવાનું નહીં ને, આગળ કહી દીધું ને, તજત બમન જીમી જન બળ ભાગી. જેમ વમનને ઉલટી થયા પછી એની સમક્ષ જોવાય નહીં, એમ ગમે એટલા પદાર્થો જમણની અંદર હોય તો એની તરફ નજર કરવાની શહેજ પણ ઈચ્છા ના થાય. ટેબલ ઉપર ઘણું બધું ગોઠવાઈ ગયું હોય, જે જોઈતું હોય તે થાળી લઈ જઈને લઈ આવવાનું હોય, છતાંય એના તરફ સહેજ પણ લાલચ નહીં, ક્યાં ખાના હૈ ઉસે. તપ માત્ર જવ, આવા તપથી, એ ભક્તિથી, એ ત્યાગથી અને એના ગુણનો જે વૈભવ છે એનાથી ભરતજી અહીંયા શોભી રહ્યા છે. નંદીગ્રામ ની કુટીર પણ કેવી શોભતી છે, ફક્ત એ ઘાસની કુટીર ઉપર એક તોરણ જ બાંધ્યું છે, બીજું કશું નહીં હોય. ભરતજીએ પોતાના મુખ ઉપર એક તોરણ બાંધ્યું છે રામ નામનું, અને એને લીધે શોભે છે. બારનાથ સકલ સુકબી સકુચાય, ભલભલા સારા મોટા મોટા કવિઓ પણ સંકોચ પામે કે ભરતજીને અમારે કેવી રીતે દર્શાવવા, વ્યક્ત કેવી રીતે કરવા, કયા શબ્દોમાં, કેવી પંક્તિઓમાં. તુલસીજીની ચોપાઈઓ આટલી બધી છે, સરસ છે. ભરતજીના માટેની એક એક ચોપાઈ ગાવાનો અને ભાવ જાગે, પણ છતાંય સુકવિ સકુચાય, મારા કરતા પણ સારા કવિઓને પણ સંકોચ થાય. બરનત આ બધું જ વર્ણન કરતા કરતા કોઈની શક્તિ નથી પાર ઉતરી શકી. કહું નહી અસ જો તરી શકે સરિત સ્નેહ કે, પ્રેમની સરિતામાં ડૂબે જ બધા ડૂબે. ખુદ ભગવાનના પ્રેમમાં ભરતજી ડૂબ્યા છે, તો ભરતજીની પાછળ ચાલનારા કવિઓ કેટલે પહોંચવાના હતા. કવિઓ પણ ત્યાં આગળ ડૂબે, આગળ જઈ જ ન શકે. તો આવી ઊંચી અવસ્થા ના દર્શન ભરતજીને આપણને તુલસીદાસજી કરાય. હવે એમાંથી આપણી ભક્તિ કેટલી, આપણી ઉપાસના કેટલી, આપણા તપ વ્રત ઉપવાસ કેટલે સુધી પહોંચે. આ ચોમાસું આવશે ને, ત્યારે ઘાસ ઉગશે, જબરદસ્ત ઉગી જાય. ગમે તો શ્રાવણ મહિનો કરવાના, અધિક મહિનો કરવાના, એક ટાઈમ જમવાના, પણ ચોમાસું ગયું, ઘાસ બધું પાછું, એટલે સુધીની ગતિ ભરતજીના તપ ત્યાગ આગળ. એટલે બરનત સકલ આ બધું વર્ણન કરતા કરવા કરવાની અંદર સારામાં સારો કવિ પણ મુરઝાઈ જાય, સંકોચી જાય કે આને કેવી રીતે ન્યાય આપવો.